बोलो श्री स्वामी नारायण भगवान की। यहाँ विदुर जी कहे छे हवे राजानी वात आवे छे, राजाए शुं करवुं। हवे तो राजा कोई रह्या नथी, राजा एटले आपणे ज राजा, घरनो मोभी घरनो राजा, कंपनीनो मोभी कंपनीनो राजा, मंदिरनो मोभी मंदिरनो राजा, परिवारनो वडील परिवारनो राजा। એટલે તમે બધા રાજા જ બેઠા છો અહીંયા, એટલે આપણને સમજવાની વાત અહીંયા અમે કહીએ છીએ કે જે મનુષ્ય જે રાજા બીજા લોકોને વિશ્વાસમાં લઈ શકતો નથી એ કોઈ દિવસ સત્તામાં ટકી શકતો નથી। આપણા ઘરના સભ્યોને આપણા ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે, આપણા વચન ઉપર, આપણા બોલવા ઉપર જો આપણા પરિવારના સભ્યોને વિશ્વાસ નહીં હોય તો આપણું સન્માન ક્યારેય જળવાશે નહીં। પછી સત્તાધીશોએ એટલે વડીલોએ ક્યારેય નાનામાં નાના વ્યક્તિનું પણ અપમાન ના કરવું। વિદુરજી કહે છે ક્યારેય નહીં, કારણ કે નાનામાં નાની વ્યક્તિ પણ ઘણી વખત આપણને ભારે પડતી હોય છે। નાનામાં નાના વ્યક્તિ કામ પણ લાગે, નાનામાં નાના વ્યક્તિ ક્યારેક હેરાન પણ કરી દે। બહુ સરસ એક હાથીની વાત છે, મને યાદ આવી। હાથી બહુ ઘમંડી, પણ એને એક સારું કામ કરેલું, નદીએ પાણી પીવા ગયેલો, હજારો લાખો કીડીઓ ઉભરાણી લઈ। હવે પાણી વધારે આવ્યું તો એટલે જ્યાં કીડીઓનો દર હતો ત્યાંથી કીડીઓ પાણીમાં તણાતી જતી હતી, એટલે હાથીને દયા આવી। એટલે હાથીએ એક ડાળખી લઈ એ દર અને ધરતીને હાંધતું હોય ને એવી રીતે મૂકી દીધી, એટલે કીડીઓ પાણીમાં જે તણાતી હતી બચી બચીને ધરતી ઉપર આવે। એટલે કીડીઓએ કીધું કે હાથીભાઈ ક્યારેક કામ હોય ને તો કહેજો। તે હાથી હસવા માંડ્યો, મારે તમારું હું કામ પડવા, પણ તોય કહેજો ને સારું। એ જ હાથી અહંકારી તો હતો જ, એણે એક દિવસ કાંકીડો અને કાંકીડી હતા એમાં કાંકીડી મને નાખી, કાંકીડાનું અપમાન કર્યું। કાંકીડો ક્રોધી બહુ હોય, તમે જોયું છે રંગ બહુ બદલે, એટલે કાંકીડો ખીચાણો કે જો એક વખત તારો વારો ન પાડ, હાથી કે તું હું ગરી લેવાનો છે। હાથીની પાછળ પાછળ જ ફેર્યા કરે કાંકીડો, પાછળ પાછળ જ, આ છોડે જ નહીં। પણ હાથી તો મસ્ત હતો, એને જ ખબર હતી આને તું દાવાનો, પગ મૂકું દબાઈ જાય। પણ એક દિવસ હાથી બરોબર સૂતો હતો, ઊંઘતો હતો, હાથી જ્યારે ઊંઘે ને એટલે કાન હલાવે અને હુંજ હોય ને એ મોઢામાં નાખી દે, જોયું છે તમે હુંઢ મોઢામાં નાખીને ઊંઘે, કોઈ દડો સૂંઢ બહાર રાખીને હાથી ઊંઘે નહીં। આજે માણો ભૂલી ગયો, હુંઢ મોઢામાં નાખવાનું ભૂલી ગયો, બહાર પડી હતી એમાં કાંકીડાને લાગ ફાવી ગયો, છડી ગયો અંદર ને માથામાં પહોંચી ગયો। હવે માથામાં આવડો કાંકીડો પગી જાય પછી એની દશા કેટલી ભૂંડી થાય, અને પછી હાથીને જે ત્રાસ થયો છે અંદર જઈને બટકા પડે, માથું પછાડે હાથી પાણીમાં ડૂબી જાય, કેટલાય ઝાડવા તોડી નાખ્યા, એક દિવસ બે દિવસ ખાવાનું હરામ થઈ ગયું, ઊંઘ હરામ થઈ ગયું, એવું માથું પકવે, એવું માથું પકવે, ત્રાસ થઈ ગયો। કાંકીડો છોડે જ નહીં, કાંકીડો તો માંસ ભક્ષી છે ને, એમાં હાથીને યાદ આવ્યું ઓલી કીડીઓએ કીધું તું હું મદદ કરીશ, પાંચ પાંચ સાત સાત દિવસ થઈ ગયા હાલવાની તાકાત નથી, નદીના કાંઠે જ રહેતો હતો. કીડીઓને હાથીએ કીધું, બહુ તકલીફ છે, અમે મદદ કરીએ, પણ તમે શું મદદ કરશો? અરે અમે કરશું, પણ શું કરશો? હાલો અમારા દરુ પાસે. આવ્યો હાથી દરુ પાસે. કીડીએ કીધું, આ દર છે ને ત્યાં હુંડ રાખ, એની વાચા હોય છે પ્રાણીઓને પણ, જેને ખબર પડતી હોય એ સમજે. હુંડ રાખી અને કીડીઓએ કીધું કે જેને આપણને બચાવવાતી મુશ્કેલીમાં છે, અને હજારોની સંખ્યામાં કીડીઓમાં હંપ બહુ હુંડમાં ચડી ઉપર, અને ઓલો કાંકીડો બરાબર માથાકૂટ કરતો હતો, પકડ્યો કાંકીડાને, લાખોની સંખ્યામાં કીડીઓ પકડો, ચૂહી નાખ્યો, ખોખું કરી નાખી દીધો બહાર, કે જોવો આ જોવો, કે કાઢ્યો. હાથીને શાંતિ થઈ. અહીંયા વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે, તમે હાથી જેવા છો, પણ નાનામાં નાના વ્યક્તિનું પણ ક્યારેય અપમાન કરવું નહીં. આપણને બધાને સમજવા જેવી વાત નહીં લાગતી ભાઈ? હે, પછી આવે છે, બહુ સરસ આવે, જો કે એક એક વાત સારી છે. ન મૂર્છિતઃ કટુ કાન્યાઃ કિંચિત પ્રિયમ સદા તમ કુરુતે જનોહિ. માણસ ગમે એટલો ખીજાણો હોય, ગમે એટલો ક્રોધ આવ્યો હોય, પણ ક્યારેય ક્રોધમાં કે આવેગમાં કે આવેશમાં આવીને કોઈ વ્યક્તિને કડવા વચન કહેવા નહીં. સમજાણો, વિવેક રાખો. વિદુરજી કહે છે કે લાગેલા શસ્ત્ર, લાગેલા તીર, લાગેલા બાણ માણસના શરીરમાંથી કાઢી શકાય છે, પણ લાગેલા કડવા વચનરૂપી બાણ ક્યારેય માણસના હૃદયમાંથી કાઢી શકાતા નથી. યાદ રાખે છે, મહાભારતનું મૂળ કારણ તો કડવા વચન જ છે ને. દ્રૌપદી બોલી, પછી દુર્યોધન બોલ્યો, એક એક પાછા ન જ પડ્યા. રામાયણ થઈ છે માંથી, કડવા વચનમાંથી ન જ થઈ? અરે ભાઈ, વાણીમાં તો એટલી ગજબની તાકાત છે, એટલી ગજબની. શબ્દે માર્યા મરી ગયા, અને શબ્દે છોડ્યા રાજ. તુલસીદાસજીને એની ઘરવાળી ખાલી એટલું જ કીધું કે આટલી હદે અંધ. મડદાને લાકડું અને નાવ માનીને તરી ગયા, સર્પને દોરડું માનીને અહીંયા ઉછળી ગયા. આટલો પ્રેમ જો તમે રામમાં કર્યો હોત તો તમારો ઉદ્ધાર થઈ જાય અને માણસનું કામ થઈ ગયું. ઘણા કડવા વચનો ક્યારેક માણસનો ઉદ્ધાર પણ કરી નાખતા હોય, પણ અહીંયા એવું કડવું ક્યારેય ન બોલવું કે આપણો જિંદગીભરનો નાતો તૂટી જાય, વેર થઈ જાય. એટલે એમ કહે છે, આવેશમાં આવીને કે આવેગમાં આવીને પણ ક્યારેય કડવા વચન ન કહેવાય. વિદુરજી આગળ કહે છે, ન વૈરમ ઉદ્દીપયંતી પ્રશાંતમ ન દર્પમ આરોહતી નાસ્તમ એતિહી. ડાહ્યો માણસ કોને કહેવો હે મહારાજ? કે શાંત થઈ ગયેલા ઝઘડાને અથવા તો શાંત થઈ ગયેલા વેરને ફરીને ક્યારેય ઉખાડતો નથી, આને ડાહ્યો કહેવો. બાધ્યા હોય અથવા કોઈ બાધ્યા હોય, બે ભાઈઓ કે કાકો બત્રીજો કે આ તે હાહુ કોઈ બાધ્યા હોય ને એને મહિનાઓ બે ત્રણ મહિના થઈ ગયા હોય, તો પછી પાછું ઘરે જઈને ઉખાડવું નહીં કે હા તમે ઓલા બાધ્યા હતા, અને પછી યાદ ન કરાવો. યાદ કરાવે એને ગાંડો કીધો, યાદ ન કરાવે એને ડા. અને ઘણાને આ જ ધંધો હોય, બે બે પાંચ પાંચ મહિના પછી ઉખાડે, ઓલું શું થયું ભાઈ? હવે પતી ગયું, હું લેવાનું ઉખાડે. હા, એ વિદુરજી કે એને ડાહ્યો કેવો, કોઈ દિવસ એવા ઝઘડાને યાદ ન કરે, વેરને યાદ ન કરાવે. પછી પોતાની છડતી બા, પોતાની ધોમધોમ પ્રગતિ થતી હોય એમાં ગર્વ ન કરવો, અને પોતાની હાનિ થતી હોય એમાં કોઈ દાડો શોક ન કરવો. બ્રહ્માંડ સ્વામી આના ઉપર વાત કરે છે, નિજ સુખ પાપ હર્ષ, નિજ સુખ પાય હર્ષ નહીં લાવે, પર દુઃખ દેખ હર્ષ નહીં પાવે, દેહ કરી કે ન કરત પરિતાપા, સો નર શ્રેષ્ઠ સુ અધિક પ્રતાપા. કોઈ દાડો પોતાના સુખમાં હરખાઈ ન જાય અને પોતાના દુઃખમાં રોદણા ન રોવે, કારણ કે સુખ અને દુઃખ ક્યારેય એક સરખા ટકતા નથી. દિન ઉગે દિન આથમે, દિન ઉગે દિન આથમે, રાત નહીં ચિરકાલ, ઊંચી નીચી ફેરા કરે આ જીવનની ગટમાળ. ગર્વ કરીએ, અહંકાર કરીએ, એને કરીને લોકોનું અપમાન થાય અને બીજાનું દુઃખ હોય એમાં કોઈ દાડો હરખાવું નહીં, બીજાના સુખ હોય એમાં કોઈ દાડો ઈર્ષા ન કરવી. આને અહીંયા વિદુરજી ડાહ્યો કહે છે, અપને દુઃખ મેં રોને વાલે, મુસ્કુરા ન તું શીખ લે, દુસરો કે દુઃખ દર્દ મેં તું આંસુ બહા ન શીખ લે. કબીરદાસજીએ કીધું કે પોતાના સુખમાં જે ગર્વ કરે, પોતાની સત્તામાં જે ગર્વ કરે, ક્યાં હોતી? સત્તા અને સંપત્તિ આ બે એવી સ્ત્રીઓ છે કે જેને એક વ્યક્તિ ક્યારેય ગમતો નથી. આ તુલસીદાસનો મત છે. સત્તા અને સંપત્તિ, આ જગતમાં કોઈ એકની સત્તા રહી? બોલો, હે? ઓલા અંગ્રેજોએ પાતાળમાં પાયા નાખ્યા છે, કોઈની તાકાતેથી કાઢી શકે? એક હુકલ લકડી ટૂંકી પોતડી પહેરનારા ગાંધી બાપુએ કેવી રીતે ને ક્યારે તગેડી મૂક્યા કોઈને ખબર પડી? હે, એટલે સત્તા મળી જાય તો અહંકાર કરવો નહીં, એવું વિદુરજી કહે છે. કબીર ગર્વન કીજીએ ચામ લપેટા હાટ, એક દિન તેરા છત્ર શિર દેગા કાલ ઉખાડ. અહીંયા વિદુરજી કહે છે કે આવા વ્યક્તિઓ સુખી થતા હોય છે, જે તમામ પરિસ્થિતિઓની અંદર જે વિવેક રાખે છે. વિવેક બહુ મહત્વનો છે. સ્વામિનારાયણ ભગવાને પણ કીધું છે, વિવેક છે ને એ જ દસમો નિધિ છે. બાકી ગમે એટલું હોય પણ વિવેક ન હોય તો માણસનું બધું જ નકામું છે. આપણામાં બીજાને ભરોસો થાય એવું કામ માણસે કરવું. આગળ વાત કરે છે, દાન હોમ દેવકૃત્ય દેવકર્મ મંગલકર્મો પ્રાયશ્ચિત અને વિવિધ લૌકિક ભાષણો, આટલી વસ્તુ જે નિત્ય કરે છે એને લક્ષ્મી સ્વયં આવીને વરે છે. સમજાણું? પહેલું તો દાન, દાન કરે એટલે સંપત્તિ આવે. અહીંયા પહેલું જ નામ લખ્યું, દાનમ હોમમ. હોમ કરે, યજ્ઞ કરે. ગ્રહસ્થોને તો 5 યજ્ઞ કરવાનું રોજ કીધું, પણ હવે તો આપણે યજ્ઞ શું કરીએ? એટલે દાન, પછી હોમ, પછી દેવતાઓની પૂજા જે આપણે કાયમ કરીએ છીએ, સવારના પોરમાં પૂજા કરીએ છીએ ને એ, પછી મંગળ કાર્યો, સારા સારા કામ. તમે સારા કામ કરો એટલે સ્વયં સંપત્તિ આવવા નહીં, કામ જ નથી કરવું, બે જ રહેવું છે ભાઈ, તો પૈસા આવી નહીં કરે હું? તો સારા સારા કામ કરે, પછી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો એનું પ્રાયશ્ચિત કરે, જમા ન થવા દે પાપ, પ્રાયશ્ચિત કરી નાખે, એને સંપત્તિ વરે. વિવિધ લૌકિક ભાષણો, એને કયા વ્યક્તિની સાથે કઈ રીતે વાત કરવી એ આવડતું હોય. વાત કરતા ન આવડે પૈસા વાળો થાય ભાઈ? હે, વેપાર કરતા આવડવું પડે ને, વેપાર જ ન આવડે. હાવ ઢ હોય એને પૈસા આવે? કાંઈ રામ કયો કાંઈ ન આવે. ભણેલાને જ વાત કરતા આવડે ને અભણને નો આવડે એવું નથી. હું વાત કરવી એ તો ઈશ્વરની આપેલી દેન છે, કળા છે. આ મોટા મોટા ભણેલા તેને ગોથા ખાતા હોય ને ખબર ન પડે હું બોલવું ને હું નહીં, કાંઈ ન ભણ્યા હોય આખી દુનિયામાં ફરતા હોય. હા, એટલે વાત કરતા આવડતું હોય એને આ સંપત્તિ મળે. પછી અહીંયા વિદુરજી કહે છે લગ્ન અને મિત્રતા. શું? લગ્ન અને મિત્રતા આ બંને વસ્તુ સમાન વ્યક્તિની સાથે કરવા, નો નાના સાથે કરવા કે નો મોટા સાથે કરવા. બહુ લાંબુ વિચારીને વિદુરજી આ વાત કરી છે. ઉંમરમાં પણ કન્યા 2 વર્ષ નાની જ હોવી જોઈએ, રૂપમાં ગુણમાં સંપત્તિમાં બધી જ રીતે પરિવારમાં સમાનની સાથે કરવા. આજે ઘણી વખત ઘણાને છોકરી થોડીક હારી હોય તો એ છે ને પૈસાવાળાને ઘર ગોતે, પણ યાદ રાખજો નાના ઘરમાંથી ગયેલી દીકરી મોટા ઘરમાં સુખી થતી હોતી નથી. બધી સાસુઓ સંસ્કારી હોતી નથી, સમજાય છે? અમદાવાદવાળા સ્વામી બહુ સરસ વાત કરી. એક સારા માણસે પોતાની રૂપવાન દીકરી બહુ પૈસાવાળાને ત્યાં પરણાવી, નાનું ઘર, હાવ ગરીબ, એટલે ગરીબ એટલે ગરીબ પરિવારની દીકરી પણ સદગુણી સારી હશે, પરણાવી. હવે મોટા ઘરની અંદર બધા મોટા મનના જ હોય છે એવું માની લો છો? ના, મોટા મોટા મહેલમાં છીછરા માણસો પણ ઘણી વખત રહેતા હોય, વડીલ એક હરખા હોય પાછળ બધા હરખા હોય એવું નથી હોતું. ત્યાં એના ઘરે ગઈ, પહેલો દિવસ બીજો દિવસ થયો, તે એના ઘરની અંદર એવી વ્યવસ્થા હતી કે કચરો ઓલા શાકના ડીટિયા દૂધીના ડીટિયાને એક મશીનમાં નાખે તો કૂચો થઈને કચરો થઈને ગટરમાં સીધું જતું રહે. તો આ બિચારી દીકરી હતી, ક્યારે આવું જોયેલું જ નહીં. એણે જોયું, આ વાંખ્યું પડી દીધું, વાહ આ તો બહુ સરસ છે, આ શું છે બા? તરત બા બોલી, તારા બાપના ઘરે એવું જોયું હતું? ત્યાંથી શરૂઆત થઈ. પહેલો જ દિવસ તારા બાપના ઘરે એવું જોયું હતું, અને પછી તો રોજ અહીંયા 5-10 લાખની ગાડી હોય, ત્યાં સાયકલનું માન ઠેકાણું પડતું હોય તો હાહુ કાંઈ સંભળાવ્યા વિના રે, તમે એમ માનો છો? આ તો વિચિત્ર પ્રાણી હારું હાવ. અને એ હાવું થઈ ગયા પછી જ એ બધા ગુણ આવે. એ હોવ હોય ત્યાં સુધી તો બહુ ડાય હોય, હારી હારી ડાય ડાય વાતું કરતી હોય, એ હાહું થાય ને કયું ભૂત અંદર પ્રવેશ કરે ખબર નથી પડતી. તાર બાપના ઘરે આવું જોયું, આમનામ ગયા, એક દાડો બે દાડો કેટલોક સહન થાય. સ્ત્રીને તમે ગમે એવી ગાળ દો અને દુઃખ ઓછું થાય, પણ એને માં અને બાપ સામે જે દાડે માણસ ગાળ દે ને તે દાડે એનાથી સહન ન થાય. તમને બધાને કહું છું, હાહુને ખાસ, ગમે એટલું તમારું મગજ ફાટી જતું હોય, તમારે કોઈ દાડો એના પિયરની વાત હલકી બોલવી નહીં. આ નાના સાધુની 2 હાથ જોડીને વિનંતી છે, કોઈ દાડો પિયરની વાત એ તમારા ઘેરે આવેલી હોવ ને હલકી ન કહેવી. પિયરવાળા ગમે તે કરે, આમાં બિચારી આનો કાંઈ વાંક ખરો? હે, કાંઈ વાંક ખરો? એ આપણે થોડુંક હરખું જીવીએ ને. એટલે વિદુરજી કહે છે સમાનની સાથે કરવા લગ્ન, પૈસાવાળું ઘર ઓછું ગોતવું. અમે તો આ તમારી વચ્ચે રહીએ છીએ ને, અમને ખબર છે પૈસા, નાના માણસ પૈસાવાળાના ઘરમાં મોહ રાખીને પરણાવે એ સુખી નથી. હા, અમારી સામે તો કેટલાય છોકરાના દાખલા છે, કારણ કે આ પ્રોબ્લેમ થવાનો જ, નાના ઘરમાં ત્યાં આવ્યું એટલે સંભળાવ્યા વિના રહીએ જ નહીં. અને હાવ નાના ઘરમાં ન આપી, હાવ નાના ઘરમાં દીકરી ન આપી કોઈ તને. આપણે સુખી હોય થોડા, અને હાવ નાના ઘરમાં આપો તો એ ત્યાં જઈને સંભળાવે. અહીંયા કાંઈ નથી, મારા બાપને ત્યાં બહુ હતું તો રહેવું હતું ને ત્યાં, અહીં ઉલેવાન આવી. તારા બાપને ત્યાં બંગલા હતા તો અહીં આવી ઉલેવાન, ખોટી વાત છે. તો એ ત્યાં જઈને સંભળાવે તો એ કોઈ દાડો હરખું હાલે. પછી મિત્રતા પણ સમાનની સાથે કરવી, એ કેટલી ગજબની વાત કરે છે. મિત્રતા જો તમે બહુ મોટા માણસની સાથે કરો તો મિત્ર તમે ન રહી શકો, તમારે એનો સેવક થઈને રહેવું પડે. હા, હાજી હાજી કરવું પડે, શેઠ શેઠ કરવું પડે. હે, તો મિત્ર કોને કહેવાય? મિત્ર એટલે બે હરખા. સુદામાએ કૃષ્ણની સેવા નથી કરી. ભાગવતમાં જોજો, કૃષ્ણ બહુ મોટો માણસ હતો પણ માનવતાવાદી હતા, સમજદાર હતા. તો કૃષ્ણ જેવા સમજદાર બધાને આપણે થોડા ગોતીએ? કૃષ્ણે જેટલું સન્માન અર્જુનને આપ્યું એના કરતા પણ અધિક સન્માન હાવ ગરીબ એવા પોતાના મિત્ર સુદામાને આપ્યું છે. કૃષ્ણ વાત આખી અલગ છે, એની મિત્રતા બહુ અલગ પ્રકારની. મહાભારતમાં ત્રણ મિત્રતા છે. પહેલી મિત્રતાની વાત આવે છે દ્રોણ અને દ્રુપદ, બીજી મિત્રતા કર્ણ અને દુર્યોધન, અને ત્રીજી મિત્રતા કૃષ્ણ અને સુદામા. દ્રોણ અને દ્રુપદ એક આશ્રમમાં ભણતા હતા ત્યારે દ્રુપદે કીધેલું, કાલ સવારે હું મારા દેશનો રાજા થઈશ. હે દ્રોણ, તારે જે કંઈ જોતું હોય તો મારે ત્યાં આવજે. અહીંયા આશ્રમમાં ભણતી વખતે દ્રોણ દ્રુપદને હેલ્પ કરતા હતા, મદદ કરતા હતા. એટલે દ્રોણે વચન આપ્યું, ભલે દ્રુપદે, દ્રુપદ રાજા થયા મોટા, દ્રોણે લગ્ન કર્યા, ઘરે આવે દ્રોણને અસ્વસ્થામાં નામનો નાનો દીકરો થયો, ગરીબ બ્રાહ્મણ. અસ્વસ્થામાંના મિત્રો દૂધ પીને આવે એટલે ધોળો દોરો થાય, ત્યારે અસ્વસ્થામાં કે આ તમે ધોળું ધોળું શું પીધું? ત્યારે છોકરાઓ કે દૂધ પીધું, આને ત્યાં ગાય નહીં. અસ્વસ્થામાં એની માં કૃપીને કે માં મને દૂધ લાવીને આપ. દ્રોણનો અતિશય મોહ પુત્રમાં, એટલે દ્રોણ દ્રુપદના રાજ્યમાં ગયા. તમે મહાભારત વાંચ્યું હશે, જોયું હશે. દ્રોણે આવીને કીધું કે દ્રુપદ, આપણે તો બંને મિત્રો છીએ, મારે એક ગાય જોતી છે. ત્યારે દ્રુપદે કેટલું હડહડતું અપમાન કર્યું છે, એમ કીધું, હે ભિખારી બ્રાહ્મણ, તારી સાથે મારી મિત્રતા હોતી હશે? અરે આશ્રમ ભૂલી ગયો? અરે આશ્રમ બાશ્રમ જવા દે, હું કેવો મોટો રાજા અને તું ભિખારી. મિત્રતાના નાતે માગતો હો ગાય તો મારી ગૌશાળામાં નથી, ભિખારીપણાના નાતે જો માગતો હો તો ગાય આપું. એ દ્રોણ કે સામાન્ય તેજસ્વી બ્રાહ્મણ હતા, હું ભિખારી નથી દ્રુપદ, હું તારો મિત્ર છું, તે મને કહ્યું તું, મારે અત્યારે જરૂર પડી એટલે તારી પાસે માગવા આવ્યો છું. દ્રુપદે અપમાન કરીને કચેરીમાંથી કાઢી મૂક્યા. તેનું પરિણામ કંઈ સારું આવ્યું? કૌરવોના પાંડવોના ગુરુ બન્યા. પાંડવોને અને કૌરવોને જ્યારે વિદ્યા શીખવાડી ત્યારે ગુરુ દક્ષિણા માગીને, ગુરુ દક્ષિણા માગો ગુરુ, ત્યારે ગુરુએ શું માગ્યું ખબર? દ્રુપદને હાથ અને પગ બાંધી રણગોવાળીઓ કરીને મારા ચરણમાં નાખો કેસ. દ્રોણના ચરણમાં નાખ્યો દ્રુપદને પાંડવોએ. પાંચ પાંડવો લઈ આવ્યા અર્જુન પકડી, આ મરી મરીને ધોઈ નાખ્યો, લોથ કરી નાખ્યો, લોહી લુવાણ કરી, આખું રાજ્ય દ્રોણનું થઈ ગયું. આખું રાજ્ય જો અપમાન કેવો બદલો લે છે, આખું રાજ્ય દ્રોણનું થઈ ગયું. હાથ છોડી નાખ્યા, હાથ જોડીને દ્રુપદ ઊભા રહ્યા. અને એ વખતે દ્રોણાચાર્યએ માનવતા બતાવી હાથ ખંભા ઉપર મૂકીને કીધું, દ્રુપદ હવે તો તું ગુલામ છો, આખું રાજ્ય મારું છે, પણ તું મારો મિત્ર છો એટલે મારે તને ગુલામ નથી બનાવવો, માટે અડધું રાજ્ય હું તને આપું છું, અડધું રાજ્ય મારું છે. હવે તો આપણે બે સમાન થઈ ગયા ને. પણ દ્રુપદ, મિત્રતાના દાવે કહું છું, તારી ગૌશાળામાંથી એક ગાય તો જોતી છે. આ લોકોની મિત્રતાના આ શા માટે તકલીફ થઈ? કારણ કે સમાનમાં મિત્રતા નહોતી. કૃષ્ણ ભગવાન તો અલૌકિક પાત્ર છે એટલે એની સાથે સમાન કે અસમાનની કઈ વાત જ નથી. એટલે અહીંયા વિદુરજી કહે છે, હે રાજા, કોઈ દાડો મિત્રતા પછી વાતચીત પણ સમાનની સાથે કરવી, ભાષણ પણ સમાનની સાથે કરવું, હલકા માણસોની સાથે કોઈ દાડો કરવું નહીં. આવો માણસ જે હોય એને જ ડાહ્યો કહેવાય છે, એને જ વિદ્વાન કહેવાય છે. ઘડના વડીલ માણસે, આ તો સામાન્ય માણસની આ વિદુરજી વાત કરી, ઘરના વડીલ માણસો માણસે બધાને વેચી દઈને સમાન ભાગમાં પછી જે વધે એ પોતે ખાવું, પણ પહેલાં પોતે ખાવું, આવી વાત અહીંયા વિદુરજી કહે છે. પછી આપણને એમ થાય કે હું કામ ધારું છું પણ સફળ નથી થતા, હું કામ બધા કરું છું પણ સફળ થતો નથી, તો એ સફળતાની ચાવી અહીંયા વિદુરજી બતાવે છે. એમ કહે છે, ચિકીર્ષિતમ વિપ્રકૃતમ ચ યસ્ય નાન્ય જના કર્મ જાનંતિ કિંચિત. જે તમે કામ કરવાનું ધાર્યું હોય એ કામ કર્યા પહેલાં ગામમાં કે કે ન કરવું, આ અમારે કરવું છે, આ અમારે કરવું છે, તમારા કામને બોલવા દેવું, તમારે બોલવું. જે પોતાના કાર્યને કર્યા પહેલાં જ, આરંભ્યા પહેલાં જ ગામને કહેવા માંડે છે, એ કામ કોઈ દાડો સફળ થતું, એવું વિદુરજીનું કહેવું છે. કારણ કે પછી વિઘ્ન નાખે ને બધા, હા શરૂ કરી દેવું, પૂરું થાય ત્યારે લોકોને ખબર પડે, વાહ એટલે તમે તો બહુ સારું કર્યું ને, હે. એટલે વિદુરજી કહે છે કે આવી ગુપ્તતા રાખવી. છેલ્લે વાત કરે છે વિદુરજી, તપાસે છે આટલી આટલી વાતો કરી તમે સાંભળી બધાએ, કેટલી કેટલી સારી વાતો કરી. હવે વિદુરજી આટલી દવા આપ્યા પછી નાડી જોવે, ડૉક્ટર નકરી દવા જ આપ્યા કરે, દવા જ આપ્યા કરે, ઓલું કરીને આમ જોવે નહીં તો કેમ ખબર પડે કે કેટલો નિરોગી થયો. એટલે અહીંયા કહે છે, હે અંબિકાનંદન, અંબિકાના પુત્ર છે ને, આમ તો વિદુર, પાંડુ અને ધૃતરાષ્ટ્ર ત્રણે એક બાપના દીકરા છે, માં અલગ છે, બાપ એક. કોણ છે એના બાપા? વ્યાસ ભગવાન. વ્યાસ ભગવાનના છોકરા છે આ ત્રણે. હા, મહાભારતની તો વિચિત્રતા બહુ ગજબ પ્રકારની છે, ક્યાંથી ક્યાં થયા ને કેવી રીતે થયા આ બધા જોવો તો કરે. તો એમ કે, હે અંબિકા નંદન, જે બ્રાહ્મણના શાપથી બળી ગયેલા પાંડુ મહારાજ, એના જ આ પાંચે પુત્રો ઇન્દ્ર સમાન તેજસ્વી છે. તમે મને સુખી થવાનો રસ્તો પૂછો તો મેં તમને સુખી થવાનો સરસ મજાનો રસ્તો બતાવ્યો છે. આ સુખી જો તમારે થવું હોય, શાંતિથી ઊંઘવું હોય, શાંતિથી ખાવું હોય, તો તમારે એક જ કામ કરવાનું છે, પાંડવોનો ભાગ એને આપી દો તો તમે સુખી થાઓ, અને જો પાંડવોનો ભાગ તમે નહીં આપો તો તમે ક્યારેય સુખી નહીં થાઓ. તમે મારા મોટા ભાઈ છો, મેં તમને આ હિતની વાત કીધી. જોયા કરે છે વિદુરજી. અહીંયા બ્રહ્માંડ સ્વામીએ લખ્યું બહુ સરસ, વિદુર કહી સમજાય કે નૃપ નહીં ટેરો સંદેહ, બ્રહ્માનંદ કહે યું ભયો જું પથ્થર પર મેહ. પથ્થર ઉપર પાણી ગમે એટલું વરસે કાંઈ ફરક પડે? બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે વિદુરજી આટલી આટલી સારી વાતો કરી પણ પથ્થર ઉપર પાણી જેવું થયું, આને કાંઈ અડ્યું નહીં. વિદુરજીએ વાત કરીને એટલે પછી ધૃતરાષ્ટ્ર કહે છે, હે વિદુર, તું બોલે છો ને મને બહુ સારું લાગે છે. આવું કહે છે આ માણસ, તું બોલે છો મને બહુ સારું લાગે છે, પણ વિદુર મને ભવિષ્યના દુઃખની બહુ મોટો ભય છે. મને એમ લાગે છે કે ભયંકર આપત્તિ આવશે. મહાન તેજસ્વી અને સત્યવાદી યુધિષ્ઠિર શું વિચારે છે એ તો તું મને કે. ભાગ આપવાનું તો યાદ જ નથી કરતો આ માણસ. યુધિષ્ઠિર શું વિચારે છે જો કેટલું જબરજસ્ત. મેં પોતે પાપ નથી કર્યા, વિદુર કહે છે આ ધૃતરાષ્ટ્ર, મેં કોઈ પાપ નથી કર્યું, પણ મારા પુત્રોએ જે પાપ કર્યા છે એમાં મેં ક્યારેય એને અટકાવ્યા નથી, એટલે પાપનો ભાગીદાર તો હું જ થયો. કોણ થાય? ઘરનો વડીલ હોય ને એ થાય. પાંડવોને તો અન્યાય જ થયો છે ને, અને આ જાણતો હતો. એણે પોતે લાક્ષાગ્રહ નથી બનાવ્યો, એણે પોતે ભીમને ઝેર નથી આપ્યું, પણ જ્યારે ઝેર અપાણું લાક્ષાગ્રહ થયો એમાં આ માણસ હાથો પાડી, એટલે મેં અનર્થ નથી કર્યા પણ મારા છોકરાએ જે અનર્થ કર્યા છે એના કારણે મને બહુ બીક લાગે છે. યુધિષ્ઠિર શું વિચારે છે એ તું મને સ્પષ્ટ કર. હે વિદુર, અમારું સારું થાય એવી મને વાત કર. ત્યારે વિદુરજી કહે છે કે હે મહારાજ, શુભમ વા યદિ વા પાપમ દ્વેષમ વા યદિ વા પ્રિયમ, જેના પ્રત્યે આપણને હિત હોય, જેને આપણે આપણા પોતાના માનતા હોય, જેના પ્રત્યે આપણને લાગણી હોય, એ વ્યક્તિ આપણને પૂછે નહીં તોય એને એના હિતની વાત કેવી, એ દરેક વ્યક્તિની ફરજ છે. તમે મારા છો એટલે એ મહારાજ હું તમને હિતની વાત કરું છું. તમને સારું લાગે તોય ભલે અને સારું ન લાગે તોય ભલે, અત્યાર સુધી મેં વાત કરી છે અને હજી જો તમને ન સમજાણી હોય તો હજી હું વાત કરવા તૈયાર છું. સાંભળો મહારાજ, તમે એમ માનો છો કે આ દુર્યોધન અને શકુનિ અને કર્ણના કપટના કારણે આ સત્તા તમારી પાસે કાયમ ટકશે? ભૂલી જાઓ, કપટથી મેળવેલી સંપત્તિ મહારાજ કોઈ દાડો ટકતી નથી. અને આ માણસની દશા તો એવી થઈ કે કુકરની અંદર રહેલા બટેટા જેમ બફાય ને, એ હાલત આની હતી. આ સમસ્ત ભારત વર્ષનો રાજા ધૃતરાષ્ટ્ર પણ સુખ થોડું હતું. અરે ભાઈ, લગરી કઈ નહોતું, એને નહોતી ઊંઘ આવતી, નહોતું ખાવાનું ભાવતું, ક્યાંય શાંતિ જ નહોતી આ માણસ. અને શાંતિ નહોતી એનું માત્ર એક જ કારણ હતું, એ કપટની અંદર ભાગીદાર હતા. એમ ચોખ્ખું કહે છે કે હે ભારત, હે ધૃતરાષ્ટ્ર, જે કર્મો કપટ ભરેલા હોય અને અયોગ્ય ઉપાયથી સિદ્ધ થતા હોય તે કર્મો વિશે તમે મન રાખશો જ નહીં. શું તમને નહોતી ખબર કે આ શકોની ખોટી રીતે પાસા નાખી આ પાંડવોને છેતરે છે? તમે રાજ્ય મેળવ્યું છે પણ કપટ અને ખોટા સિદ્ધાંતથી મેળવ્યું છે. મહાત્મા ગાંધીને જ્યારે દાંડી યાત્રા કરવી હતી ને, ત્યારે મોટા મોટા એ સલાહ આપેલી કે બાપુ સરકારને જાણ નહીં કરતા. ત્યારે બાપુએ એમ કીધું કે હું સત્યનો પૂજારી છું, હું કાયદાનો ભંગ કરું છું. હું કીધું, હું કાયદાનો ભંગ કરું છું એટલે મારે પહેલાં સરકારને પત્ર લખીને ચેતવવી પડે કે હું કાયદાનો ભંગ કરવાનો છું, તમે તમારી તૈયારી રાખજો. મને દેશનું રાજ્ય મળી જાય એ હું ઈચ્છું છું, પણ મારા સાધન ખોટા ન હોવા જોઈએ. આજે જે કોઈ વ્યક્તિ સત્તા ઉપર આવે છે, સાધન તો ખોટા જ હોય છે. કામ આપણે સારું કરવું છે, કામ કાર્ય સારું કરવું છે, પણ પરિબળોને ખોટી રીતે આપણે યુઝ કરવા છે. આ એ જ વાત કરે છે કે તમારો એક પણ ઉપાય ખોટો ન હોવો જોઈએ, તો જ તમે સફળ થાઓ. વિદુર કહે છે કે મહારાજ, તમે આ કપટયુક્ત જે કાર્ય કરો છો ને, એ છોડી દો, અને જ્યાં સુધી આ છોડશો નહીં ત્યાં સુધી તમે કોઈ દાડો સુખી થવાના નથી. આગળ વિદુરજી મહારાજ કહે છે, પોતાને રાજ્ય મળ્યું છે એટલે કંઈ મન ફાવે તેમ વર્તાય નહીં. જુઓ ભાઈ, આપણી બધા ઉપર છે સત્તા હોય ને આપણી પાસે, ન રાજ્યમ પ્રાપ્તમ ઇત્યેવ વર્તિતવ્યમ અસાંપ્રતમ. આપણી પાસે સત્તા હોય તો આપણે મન ફાવે એમ ન વર્તાય, એને કંઈ નિયમ હોય. બધાએને સાથે રાખી, બધાએને સાથે રાખીને, સાથે પૂછીને જે કાર્ય કરવામાં આવે એમાં જ તમે સફળ થાવ. તમે કોઈ નાના એવડા મંડળના વડીલ હો, તમારા પરિવારના વડીલ હો, સમાજના વડીલ હો, ગામના વડીલ હો, અને જો તમારી પાસે સત્તા આવી ગઈ હોય, આ મંદિરના વડીલ હો, સત્તા આવી ગઈ હોય, મન ફાવે એમ કર્યા કરો, કોઈને પૂછો જ નહીં, હા તો પછી કાંઈ લાંબુ હાલે હાલે. અહંકાર તો કરવો જ નહીં, કોઈ વાત નહીં. આ જગતમાં સિકંદર જેવાનું પણ અભિમાન રહ્યું નથી તો આપણું તો ભાઈ ક્યાંથી રહેવાનું. સ્વામિનારાયણ ભગવાન આવડા મોટા સમાજના વડીલ હતા, તે છતાં મહારાજે ક્યારેય પૂછ્યા વિના કાંઈ કામ કર્યું નથી. ભગવાન કૃષ્ણ તો કેવા બુદ્ધિશાળી, કેવા સમર્થ, પણ તોય ઉદ્ધવ અને બળદેવ અને પોતાના પિતાને પૂછ્યા વિના કાંઈ કરતા. જેમ સત્તા મળે, જેમ સંપત્તિ મળે, એમ માણસ નમતો રહેવો પડે. જો અહંકારી થાય તો એની સત્તા એ જાય, એના પ્રત્યે કોઈને સન્માનય ન રહે. આંબાને જેમ ફળ આવે નમે તો બધાને ગમે, હે, પણ ખીચડાને હાંગરા આવે ને માળો ઊંચો જ થતો જાય. તો કોઈએ ખીચડાનો બગીચો કર્યો, કોઈએ કોઈને ખીચડાની હોય, તમે તો ભાઈ ખીચડા જેવા છે એમ કીધું હોય, તમે તો આહા આંબા જેવા છો. પણ હા, આંબાને કેરી આવે તેમ નમે, એમ માણસની પાસે સંપત્તિ આવે ને, સત્તા આવે ને, એમ નમવું જોઈએ. હા, તો એ ટકે. જો ને આપણે આપણી નજર સામે બધા જે અહંકાર કરે છે નથી સાફ થઈ જતા, હા, મન ફાવે એમ કરે, મન ફાવે એકલા નિર્ણય કરી નાખે. આપણા સંપ્રદાયમાં આપણે નથી જોયું બધું, આપણી નજર સામે જ વાતું છે ને, ક્યાં ભૂતકાળ થઈ ગયો છે લાંબો. કઈ ગમે એવો હોય, માણસે માની લીધું હોય મારી સિવાય કોઈ છે જ નહીં, એને લોકો કાઢી નાખે. એટલે અહીંયા વિદુરજી બહુ સરસ મજાની વાત કરે છે, શ્રિયમ ય વિનયો હંતિ જરા રૂપમ ઇવોત્તમમ. એની સત્તા, એનું ડાપણ કઈ રીતે નાશ પામે છે, તો એમ કીધું કે જેમ રૂપવાન માણસનું રૂપ વૃદ્ધાવસ્થાએ કરી નાશ થઈ જાય છે, એમ નાશ થઈ જાય. બહુ રૂપાળા હોય, બહુ રૂપાળા હોય, અઠવાડિયામાં બે વખત ફોટો પડાવવા જતો હોય, આમ કરીને બધી રીતે, પણ 50 વર્ષ થાય એટલે જય સ્વામી આપલા હમુ જોઈએ તેમ થાય, હા હું 50 વર્ષ પહેલા ઈ જ છું. ભલે ડોસીમાની વાત નથી, મેળામાં ડોસીમાં ગયેલા, આપલું ગોત્યું, આપલા વલણ કે હારા મારું આપલું આય, હારા મારું આપલું આપ્યું, એમાં જોઈને કે હા હા બરોબર નથી, બીજું આય તો બીજું આપ્યું, એ જોયું તો કે આ બરોબર નથી, ત્રીજું આય એ જોયું તો કે આ બરોબર નથી. ઓલો આભલાવાળા જેટલા આભલા હતા ને બધા દેખાડે તો કે માજી તમારે જોવું છે કેવું, તો કે એ તો આજથી છે ને કે જે 70 વર્ષ પહેલાં હું મેળામાં ગઈ હતી અને જે આભલું હતું ને એટલું સરસ અંદર મોઠું દેખાતું હતું. ત્યારે ઓલાડ બોલો આભલાવાળો કે ડોસી આભલાનો વાંક નથી તારા મોઢાનો વાંક છે, બોખી થઈ ગઈ હવે એવી થોડી દેખાતું. એટલે અહીંયા એવું કહે છે વિદુરજી કે જેમ જરા અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા રૂપનો નાશ કરે છે, એવી જ રીતે સત્તા અને સંપત્તિ માણસ જો ગર્વ કરે અહંકાર કરે તો એ ગર્વ અને અહંકાર એનો નાશ કરે છે.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય.